એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી આ જ્ઞાનગોષ્ઠીમાં આપણે એક એવા વ્યક્તિત્વ તરફ નજર કરીશું જેમને આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ, પણ કદાચ પૂરેપૂરા સમજતા નથી. મહાત્મા ગાંધી.
હા, પણ આજે આપણે ગાંધીજી વિશે સીધી વાત નથી કરવાના.
ના, બરાબર. આપણે એમને સમજવાનો પ્રયાસ કરીશું પ્રખ્યાત રાજકીય ફિલોસોફર ભીખુ પારેખના દૃષ્ટિકોણથી.
બરાબર કહ્યું. આપણી ચર્ચાનો આધાર રહેશે ભીખુ પારેખના બે મુખ્ય પુસ્તકો, ગાંધી અ ફિલોસોફિકલ રીઇન્ટરપ્રિટેશન એન્ડ સમરી, અને પેલું બીજું ગાંધી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. પારેખજી, ગાંધીજીને એટલે માત્ર એક રાજકીય નેતા કે સંત તરીકે નથી જોતા,
પણ એક ગહન અને મૌલિક વિચારક તરીકે જુએ છે, ખરું ને?
ચોક્કસ, એક ફિલોસોફર તરીકે.
અને મને લાગે છે કે આ ચર્ચા આજે બહુ જ મહત્વની છે, કારણ કે પારેખનું વિશ્લેષણ આપણને સમજાવે છે કે ગાંધીજીના વિચારો, અહિંસા, સત્ય, સ્વરાજ, આ બધું આજના સમયમાં પણ કેટલું પ્રસ્તુત છે.
ખાસ કરીને જ્યારે આપણે આધુનિક જીવનની સમસ્યાઓ જોઈએ, રાજકારણ અને નૈતિકતા વચ્ચેનો જે સંઘર્ષ છે તે જોઈએ, ત્યારે ગાંધીજીના વિચારો, એમનો રોલ અને એમના ગોલ્સ એ આપણને નવી દિશા આપી શકે છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખક ભીખુ પારેખના પરિચયથી.
ભીખુ પારેખ, એમનો જન્મ તો ગુજરાતમાં જ, પણ પછી શિક્ષણ માટે ભારત અને પછી બ્રિટન ગયા.
ત્યાંની નામાંકિત યુનિવર્સિટીઓમાં ભણ્યા.
અને આજે તો તેઓ બ્રિટનના બહુ મોટા ગજાના રાજકીય ફિલોસોફર ગણાય છે.
હા, ખાસ કરીને એમનું કામ બહુ સાંસ્કૃતિકવાદ એટલે કે મલ્ટીકલ્ચરલિઝમ અને રાજકીય સિદ્ધાંત પર ખૂબ જાણીતું છે.
તેઓ યુનિવર્સિટી ઓફ હલ અને વેસ્ટમિન્સ્ટરમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે અને બ્રિટિશ એકેડેમીના ફેલો અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય પણ. લોર્ડ પારેખ,
બરાબર. એમનું પેલું પુસ્તક રીથિંકિંગ મલ્ટીકલ્ચરલિઝમ એ તો ખૂબ પ્રભાવશાળી રહ્યું છે.
પણ ગાંધીજી પર લખવા માટે એ શા માટે આટલા યોગ્ય ગણાય, એમાં શું ખાસ છે?
એનું કારણ બહુ રસપ્રદ છે. એમનામાં છે ને બે અલગ અલગ દુનિયાનો સમન્વય જોવા મળે છે.
એટલે એક તરફ એમને ભારતીય સંસ્કૃતિ, આપણો સમાજ, આપણી પરંપરાઓ એ બધાની ઊંડી સમજ છે, અને બીજી તરફ પશ્ચિમી રાજકીય ફિલોસોફીનું ઊંડું જ્ઞાન અને એની જે વિશ્લેષણાત્મક તાલીમ હોય તે પણ છે.
ઓ, એટલે પૂર્વ અને પશ્ચિમ બંનેની સમજ.
હા, અને આ જ સંયોજન એમને ગાંધીજીના વિચારો સમજવા અને સમજાવવાની એક અનોખી ક્ષમતા આપે છે, કારણ કે ગાંધીજીના પોતાના વિચારોમાં પણ પૂર્વ અને પશ્ચિમના તત્વોનું મિશ્રણ છે. પારેખજી ગાંધીજીને માત્ર ભારતના નેતા તરીકે નહીં, પણ એક વૈશ્વિક ફિલોસોફર તરીકે જોઈ શકે છે.
સમજાયું. એટલે તેઓ ગાંધીજીના વિચારોના મૂળ અને એમના વૈશ્વિક મહત્વ બંનેને એક સાથે પકડી શકે છે. બહુ સરસ. તો પારેખના પુસ્તકોનો મુખ્ય સૂર શું છે? એમનો મુખ્ય મુદ્દો શું છે?
પારેખનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીજીની જે છવિ છે, એક રાજકીય કાર્યકર્તા અથવા એક સંતની, એનાથી ઉપર ઉઠાવીને એમને એક વ્યવસ્થિત અને મૌલિક રાજકીય ફિલોસોફર તરીકે સ્થાપિત કરવાનો છે.
એક સિસ્ટમેટિક અને ઓરિજિનલ ફિલોસોફર.
બરાબર. તેઓ દલીલ કરે છે કે ગાંધીજીએ પૂર્વ અને પશ્ચિમની જે વિચારધારાઓ હતી એમાંથી જરૂરી તત્વો લઈને એક અનોખું પોતાનું સંશ્લેષણ રચ્યું.
અને આ સંશ્લેષણ, આ મિશ્રણનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે રાજકારણ, નૈતિકતા, માનવજીવન આ બધા માટે એક નવો જ અભિગમ મળ્યો. પારેખના મતે ગાંધીજીનો જે વિચાર છે તે ઉદાર લોકશાહી અને માર્ક્સવાદી સમાજવાદ આ બંનેના વિકલ્પ તરીકે ઊભો રહે છે.
એટલે ગાંધીજી માત્ર આઝાદીના લડવૈયા નહોતા, પણ જીવન જીવવાની અને સમાજ રચવાની એક આખી અલગ દ્રષ્ટિ આપી રહ્યા હતા.
બરાબર. એક વૈકલ્પિક વિઝન, અને પારેખ આ વિઝનના દરેક પાસાને ઊંડાણપૂર્વક તપાસે છે. ગાંધીજીની આધુનિક સભ્યતાની જે ટીકા છે, એમનો ગ્રામ સ્વરાજનો ખ્યાલ, સત્યાગ્રહ પાછળનું તત્વજ્ઞાન,
હા, ધર્મ અને જાહેર જીવનનો સંબંધ, આર્થિક વિકાસ, શિક્ષણ, જાતિ, સ્ત્રીઓ, આ બધું જ નહીં,
બધું જ. પારેખ કશું છોડતા નથી.
અને પારેખ ગાંધીજી વિશેની અમુક સામાન્ય માન્યતાઓને પણ પડકારે છે, ખરું ને?
હા, મુખ્યત્વે ત્રણ બાબતો. એક, કે ગાંધીજી આધુનિકતાના સદંતર વિરોધી હતા,
જે આપણે ઘણીવાર સાંભળીએ છીએ.
બરાબર. બીજું, કે તેઓ માત્ર ધાર્મિક માણસ હતા, એમના વિચારો કંઈ ફિલોસોફી ન ગણાય, અને ત્રીજું કે એમના વિચારોમાં સુસંગતતા નહોતી, કન્સિસ્ટન્સી નહોતી. પારેખા ત્રણેય વાત ખોટી સાબિત કરે છે. તેઓ બતાવે છે કે ગાંધીજી પશ્ચિમી વિચારો સાથે સતત સંવાદમાં હતા, આપણી પરંપરાઓનો સર્જનાત્મક ઉપયોગ કરતા હતા અને એમના વિચારોમાં એક ઊંડી નૈતિક અને ફિલોસોફિકલ સુસંગતતા હતી.
આ તો બહુ રસપ્રદ છે. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પારેખના વિશ્લેષણ મુજબ ગાંધીજીના કેટલાક મુખ્ય વિચારો કયા હતા? શરૂઆત ક્યાંથી કરીશું?
આપણે શરૂઆત કરીએ ગાંધીજીના ઘડતરના વર્ષોથી. એમના પર કયા પ્રભાવો પડ્યા? કારણ કે કોઈપણ વિચારકને સમજવા માટે એમના મૂળ સમજવા બહુ જરૂરી છે.
સાચી વાત છે.
પારેખ ભાર મૂકે છે કે ગાંધીજીનું બાળપણ ગુજરાતમાં વૈષ્ણવ હિન્દુ પરિવારમાં વીત્યું, પણ એમના પર જૈન ધર્મના પ્રભાવો પણ બહુ ઊંડા હતા.
જેમ કે
અહિંસા, વ્રતોનું મહત્વ અને ખાસ તો ધાર્મિક સહિષ્ણુતા. અને એમના માતા પુતળીબાઈનો જે નૈતિક અને ધાર્મિક પ્રભાવ હતો એ તો અત્યંત મહત્વનો હતો.
પછી એ લંડન ગયા ભણવા, ત્યાં શું થયું? ત્યાં જઈને બદલાઈ ગયા?
ના, એવું નથી. પશ્ચિમી વિચારોનો પરિચય તો મળ્યો જ, પણ પારેખ નોંધે છે કે લંડનમાં જેમણે ભગવદ્ ગીતા અને બાઇબલ, ખાસ કરીને સર્મન ઓન ધ માઉન્ટ, એનો ઊંડો અભ્યાસ કર્યો.
ઓહ.
અને એનાથી એમની પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખની વધુ ઊંડી સમજ મળી. એટલે કે પશ્ચિમના અનુભવે એમને પોતાના મૂળ તરફ વધુ વાળ્યા એમ કહી શકાય.
અને પછી દક્ષિણ આફ્રિકા, એ તો એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણાય છે. પારેખ એને કઈ રીતે જુએ છે?
પારેખ માટે દક્ષિણ આફ્રિકા એ ગાંધીજીના જીવનનો બિલકુલ નિર્ણાયક તબક્કો હતો. ત્યાં એમને રંગભેદના જે અનુભવો થયા એણે એમનામાં આમૂલ પરિવર્તન આણ્યું. એ માત્ર વ્યક્તિગત અપમાન નહોતું, એક આખી અન્યાયી વ્યવસ્થા સામેનો સંઘર્ષ હતો. અને આ જ અનુભવોમાંથી સત્યાગ્રહનો જન્મ થયો, અન્યાય સામે લડવાની એક નવી અહિંસક પદ્ધતિ.
એટલે પારેખ કહે છે કે દક્ષિણ આફ્રિકા ગાંધીજીની રાજકીય પ્રયોગશાળા બની.
બરાબર. ત્યાં એમણે ફોનિક સેટલમેન્ટ અને ટોલસ્ટોય ફોર્મ જેવા પ્રયોગો કર્યા. સામુદાયિક જીવન, સ્વનિર્ભરતા, આ બધા આદર્શોને એમણે ત્યાં ચકાસ્યા.
આ ઘડતર પછી ગાંધીજીની મૂળભૂત માન્યતાઓ કઈ હતી જે એમના આખા કામનો આધાર બની? પારેખ કઈ બાબતો પર ભાર મૂકે છે?
પારેખ બે મુખ્ય સ્તંભો પર ભાર મૂકે છે, સત્ય અને અહિંસા. ગાંધીજી માટે તો સત્ય એ જ પરમેશ્વર.
આનો અર્થ શું? શું એ પરંપરાગત ઈશ્વરને નહોતા માનતા?
ના, એવું નહીં. પણ એમના માટે સત્યની શોધ એ જ આધ્યાત્મિક અને નૈતિક જીવનનું પરમ લક્ષ્ય હતું, એ જ એમનો ગોલ હતો. અને કારણ કે નિરપેક્ષ સત્ય એટલે કે એબ્સોલ્યુટ ટ્રુથ એ કોઈ એક વ્યક્તિ જાણી શકતું નથી,
હા,
એટલે આપણે જે સત્ય જોઈએ છીએ, આપણું સાપેક્ષ સત્ય, એને નમ્રતાથી વળગી રહેવું જોઈએ અને બીજાના સત્યનો પણ આદર કરવું જોઈએ.
અને આ સત્ય સુધી પહોંચવાનો રસ્તો કયો?
એ રસ્તો એટલે અહિંસા. પારેખ બહુ સ્પષ્ટ કરે છે કે ગાંધીજી માટે અહિંસા એટલે માત્ર હિંસા ન કરવી, એટલું જ નહીં,
એનાથી વધુ.
હા, એ એક સકારાત્મક શક્તિ હતી, પ્રેમ, કરુણા અને ખાસ તો સેલ્ફ સફરિંગ એટલે કે સ્વપીડન દ્વારા બીજાનું હૃદય પરિવર્તન કરવાની શક્તિ.
હૃદય પરિવર્તન?
હા. હિંસા એટલા માટે ખોટી હતી કારણ કે જો કોઈની પાસે સંપૂર્ણ સત્ય નથી તો એને બીજા પર હિંસા કરવાનો અધિકાર ક્યાંથી હોય? અને આ જે વ્યક્તિગત સિદ્ધાંત હતો એને ગાંધીજીએ સામૂહિક રાજકીય કાર્યવાહીનું સાધન બનાવ્યું.
એટલે અહીં વ્યક્તિનો રોલ માત્ર હિંસા ટાળવાનો નહીં, પણ પ્રેમ અને કરુણાનો સક્રિય અભ્યાસ કરવાનો હતો.
બરાબર, એક્ટિવ રોલ.
સત્ય અને અહિંસા સિવાય બીજા કયા નૈતિક સિદ્ધાંતો હતા જે પારેખ મહત્વના ગણે છે?
બીજા વ્રતો, જેમ કે બ્રહ્મચર્ય એટલે કે સેલ્ફ કંટ્રોલ, અસ્તેય એટલે નોન સ્ટીલિંગ, અપરિગ્રહ એટલે નોન પોઝેશન. ગાંધીજી આ વ્રતોને જાહેર જીવનમાં કામ કરતી વ્યક્તિ માટે જરૂરી નૈતિક શિસ્ત અને ચારિત્ર્ય ઘડતરના સાધનો માનતા હતા. આનાથી વ્યક્તિ નિસ્વાર્થ સેવા માટે તૈયાર થાય છે.
આગળ આવીએ ગાંધીજીની પેલી આધુનિક સભ્યતાની ટીકા પર, જે ખાસ કરીને હિન્દ સ્વરાજમાં જોવા મળે છે. પારેખ આ ટીકાને કઈ રીતે સમજાવે છે? શું ગાંધીજી ખરેખર ટેકનોલોજી કે પ્રગતિના વિરોધી હતા?
પારેખ સમજાવે છે કે ગાંધીજી પ્રગતિના વિરોધી નહોતા, પણ પ્રગતિની જે પશ્ચિમી વ્યાખ્યા હતી એના વિરોધી હતા. એમની મુખ્ય ટીકા એ હતી કે આધુનિક સભ્યતા ભૌતિકવાદ અને અમર્યાદિત ઈચ્છાઓની પૂર્તિ પર વધારે પડતું ધ્યાન આપે છે.
મતલબ કે મટીરિયલિઝમ પર.
હા, એનો મુખ્ય ગોલ શારીરિક સુખ અને સંપત્તિ વધારવાનો છે, નૈતિક કે આધ્યાત્મિક વિકાસ નહીં. અને આને કારણે જ લોભ, શોષણ, સ્પર્ધા, હિંસા આ બધું અનિવાર્ય બની જાય છે.
અને સંસદીય લોકશાહી, કાયદા, દવાઓ જેવી આધુનિક સંસ્થાનો વિશે શું કહેતા?
ગાંધીજી આ બધા પ્રત્યે થોડા શંકાશીલ હતા. સંસદીય લોકશાહી એમને ઘણીવાર પક્ષીય સ્વાર્થ અને સત્તાની રમતમાં ફસાયેલી લાગતી. કાનૂની વ્યવસ્થા ન્યાય કરતાં પ્રક્રિયા પર વધુ ધ્યાન આપતી લાગતી. આધુનિક દવાઓ રોગના મૂળને બદલે લક્ષણો દબાવતી લાગતી. અને પેલી ઔદ્યોગિક ઉત્પાદન પ્રણાલી,
હા, મશીનોવાળી,
હા, એ માનવીને યંત્રોનો ગુલામ બનાવે છે અને બેરોજગારી વધારે છે એવું એમને લાગતું. પણ અહીં પારેખ એક સ્પષ્ટતા કરે છે, ગાંધીજી બધા જ યંત્રોના વિરોધી નહોતા.
ઓ, આ મહત્વનું છે.
હા, તેઓ એ ટેકનોલોજીના વિરોધી હતા જે માણસ પાસેથી એનું ગૌરવ છીનવી લે, એને અમાનવીય બનાવે અને મોટા પાયે કેન્દ્રીકરણ અને અસમાનતા વધારે.
તો પછી સાચો રસ્તો કયો? જો આધુનિક સભ્યતા ખોટી હતી તો ગાંધીજીનો વિકલ્પ શું હતો? એમનો પોઝિટિવ પ્રોગ્રામ શું હતો?
ગાંધીજીનો વિકલ્પ હતો સ્વરાજ આધારિત સભ્યતા. પણ અહીં સ્વરાજનો અર્થ માત્ર અંગ્રેજોથી આઝાદી એટલો જ નથી. પારેખ બહુ ભારપૂર્વક કહે છે કે ગાંધીજી માટે સ્વરાજ એક બહુસ્તરીય ખ્યાલ હતો.
બહુસ્તરીય એટલે?
એટલે વ્યક્તિગત સ્તરે. સ્વરાજ એટલે આત્મનિયંત્રણ, પોતાની ઈચ્છાઓ પર કાબુ. અને સામાજિક અને રાજકીય સ્તરે સ્વરાજ એટલે વિકેન્દ્રિત શાસન, ગ્રામ સ્વરાજ, જ્યાં સત્તા સ્થાનિક સમુદાયોના હાથમાં હોય, નીચેથી ઉપર તરફ વહે.
એટલે અહીં નાગરિકનો રોલ માત્ર વોટ આપવા પૂરતો નહીં, પણ પોતાના ગામના, પોતાના સમુદાયના શાસનમાં સક્રિય ભાગીદાર બનવાનો હતો.
બરાબર,
એક્ટિવ પાર્ટિસિપેશન.
અને આર્થિક રીતે આ સ્વરાજ કેવું હોય?
એ સ્વદેશી અને સર્વોદયના સિદ્ધાંતો પર આધારિત હોય. સ્વદેશી એટલે આત્મનિર્ભરતા, સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક વપરાશ પર ભાર. ખાદી એનું પ્રતીક હતું, પણ એ માત્ર કાપડ નહોતું,
એનાથી વિશેષ હતું.
હા, એ આર્થિક સ્વતંત્રતા, શિસ્ત, ગૌરવ આ બધાનું સાધન હતું. અને સર્વોદય એટલે બધાનું કલ્યાણ, ખાસ કરીને સમાજના સૌથી નબળા વર્ગનું. એનો ગોલ બહુમતીનું સુખ નહીં, પણ છેવાડાના માનવીનો ઉત્કર્ષ હતો. અન ટુ ધીસ લાસ્ટ.
અને પેલો ટ્રસ્ટીશીપનો વિચાર, એ આમાં ક્યાં બંધ બેસે?
ટ્રસ્ટીશીપ ગાંધીજીનો બહુ મૌલિક વિચાર હતો, વર્ગ સંઘર્ષ ટાળવા અને આર્થિક સમાનતા લાવવા માટે. એ કહેતો હતો કે જે ધનિકો છે એમણે પોતાની જરૂરિયાત કરતાં વધારાની સંપત્તિના માલિક નહીં પણ સમાજના ટ્રસ્ટી તરીકે વર્તવું જોઈએ.
એટલે માલિકી નહીં પણ સાચવણી.
હા, પારેખ સ્વીકારે છે કે આ વિચાર થોડો આદર્શવાદી લાગે છે, પણ ગાંધીજીના નૈતિક તર્કમાં એ બરાબર બેસે છે. અહીં સંપત્તિવાનોનો રોલ માલિકીનો નહીં પણ સમાજ વતી સાચવનારનો બની જાય છે. ચાલો હવે સત્યાગ્રહ પર આવીએ. પારેખ એને કેવી રીતે સમજાવે છે? શું એ માત્ર વિરોધ કરવાની ટેકનિક હતી?
ના ના, પારેખ સમજાવે છે કે સત્યાગ્રહ એટલે સત્ય પ્લસ આગ્રહ, સત્ય માટે દૃઢ રહેવું, એ માત્ર વિરોધની પદ્ધતિ નહોતી, એક નૈતિક અને આધ્યાત્મિક બળ હતું, આત્મબળ, સોલ ફોર્સ.
સોલ ફોર્સ?
હા, એનો ગોલ સામેવાળાને હરાવવામાં કે નષ્ટ કરવાનો નહોતો, જરાય નહીં, પણ સંવાદ, તર્ક અને મુખ્યત્વે સ્વપીડન દ્વારા એમનું હૃદય પરિવર્તન કરવાનો હતો.
એટલે સત્યાગ્રહી પોતે કષ્ટ સહન કરીને અન્યાયને સામે લાવે અને સામેવાળાના અંતરાત્માને જગાડવાનો પ્રયત્ન કરે.
બરાબર, એટલે સત્યાગ્રહીનો રોલ અહીં પીડિતનો નથી, પણ નૈતિક શક્તિ દ્વારા પરિવર્તન લાવનાર એક એજન્ટનો છે.
આ બહુ મહત્વની વાત છે.
અને એટલે જ સત્યાગ્રહી માટે નિર્ભયતા, શિસ્ત, વિચારવાણી, કર્મમાં અહિંસા અને બદલો લીધા વિના કષ્ટ સહન કરવાની તૈયારી, આ બધું અનિવાર્ય હતું. પારેખ બતાવે છે કે સત્યાગ્રહ નબળાઓનો નહીં પણ નૈતિક રીતે અત્યંત શક્તિશાળી લોકોનું શસ્ત્ર હતું.
અને એની પદ્ધતિઓ,
આમાં અરજીઓ અને વાટાઘાટોથી શરૂ કરીને કૂચ, બહિષ્કાર, સવિનય કાનૂન ભંગ અને છેલ્લે ઉપવાસ સુધીના પગલાં હતા. પણ હંમેશા સંવાદનો દરવાજો ખુલ્લો રાખવાનો પ્રયાસ રહેતો.
ગાંધીજીના આ બધા વિચારોમાંથી પારેખ કયા મુખ્ય સંદેશાઓ તારવે છે જે આજે પણ આપણા માટે મહત્વના છે?
એક તો અત્યંત મહત્વનો સંદેશ, સાધન અને સાધ્યની એકતા. ગાંધીજી માનતા કે સારો ધ્યેય એટલે કે સાધ્ય, એને હાંસિલ કરવા માટે સાધનો પણ સારા જ હોવા જોઈએ.
મીન્સ એન્ડ એન્ડ્સ.
બરાબર. ખરાબ અનૈતિક સાધનોથી ક્યારેય સારું નૈતિક પરિણામ ન આવી શકે. આપણે જે કરીએ છીએ, જે સાધન વાપરીએ છીએ, એ જ આપણા અંતિમ પરિણામને નક્કી કરે છે.
આ તો પરંપરાગત રાજનીતિથી બિલકુલ અલગ વાત થઈ.
ચોક્કસ. જે ઘણીવાર પરિણામ માટે સાધનની શુદ્ધતાને ગૌણ ગણે છે, અને આપણા રોજિંદા જીવનમાં પણ આ લાગુ પડે છે. આપણી ક્રિયાઓ જ આપણું ચરિત્ર અને ભવિષ્ય ઘડે છે.
બીજો કયો સંદેશ છે જે પારેખ હાઇલાઇટ કરે છે?
બીજો છે પરંપરા અને આધુનિકતાનો સંશ્લેષણ. ગાંધીજીએ જુઓ, આપણી ભારતીય પરંપરામાંથી પણ લીધું ધર્મ અહિંસા, અને પશ્ચિમી આધુનિકતામાંથી પણ લીધું વ્યક્તિગત અધિકાર, લોકશાહી,
અને બંનેમાંથી શ્રેષ્ઠ લઈને કંઈક નવું બનાવ્યું.
હા, બંનેમાંથી શ્રેષ્ઠ તત્વો લીધા અને બંનેની જે મર્યાદાઓ હતી એનાથી ઉપર ઉઠીને એક નવો માર્ગ બનાવવાનો પ્રયાસ કર્યો. આજકાલ ગ્લોબલાઇઝેશનના જમાનામાં આપણી સાંસ્કૃતિક ઓળખ કેવી રીતે જાળવી અને બદલાતા સમય સાથે કઈ રીતે તાલમિલાવો, એના માટે આ વિચાર બહુ પ્રસ્તુત છે.
ત્રીજો સંદેશ કદાચ પેલો વિકેન્દ્રીકરણ વિશે છે, ગ્રામ સ્વરાજ.
બરાબર. વિકેન્દ્રિત લોકશાહી, ગ્રામ સ્વરાજનો વિચાર, પારેખ એને કેન્દ્રિત રાજ્યસત્તા અને પ્રતિનિધિત્વ આધારિત લોકશાહીનો એક વિકલ્પ ગણે છે, જ્યાં સત્તા સ્થાનિક સ્તરેથી આવે અને લોકોની ભાગીદારી વધુ સક્રિય હોય.
આજે જ્યારે લોકો મોટા રાજકીય માળખાઓથી વિમુખ થઈ રહ્યા છે, ત્યારે આ વિચાર નાગરિકના રોલને ફરીથી મહત્વ આપે છે.
ચોક્કસ
ચોક્કસ.
ચોથો મુદ્દો આર્થિક બાબતો અંગેનો હશે. હા,
આર્થિક ન્યાય અને માનવ ગરિમા. ગાંધીજીના મતે અર્થતંત્રનો ગોલ માત્ર પૈસા કમાવાનો કે જીડીપી વધારવાનો ન હોવો જોઈએ,
પણ
દરેક માણસની ગરિમા, એનું માન સચવાય અને એનો વિકાસ થાય એ હોવું જોઈએ. ટ્રસ્ટીશીપ, યોગ્ય ટેકનોલોજી, માનવ વિકાસ કેન્દ્રિત અર્થતંત્ર, આ બધા વિચારો આજના અસમાનતાના યુગમાં ફરી વિચારવા જેવા છે.
અને છેલ્લો પાંચમો સંદેશ,
ધાર્મિક બહુલતાવાદ અને સાર્વત્રિક નૈતિકતા. જુઓ, ગાંધીજી પોતે ઊંડા ધાર્મિક હતા, પણ સર્વધર્મ સંભાવમાં માનતા હતા.
બધા ધર્મો સમાન.
હા, પારેખ દર્શાવે છે કે ગાંધીજી માનતા હતા કે બધા ધર્મો એક જ સાર્વત્રિક સત્ય સુધી પહોંચવાના અલગ અલગ રસ્તા છે. એટલે પોતાની શ્રદ્ધાને વળગી રહીને પણ બીજાના ધર્મનો આદર કરવો શક્ય છે અને જરૂરી પણ છે. આંતરધર્મીય સંવાદ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે આ આજે કેટલું જરૂરી છે.
પારેખના વિશ્લેષણોમાંથી ગાંધીજીના કેટલાક એવા વિચારો પણ મળે છે જે ટૂંકમાં યાદ રહી જાય, કોટ્સ જેવા. હા, બિલકુલ. જેમ કે પેલો બહુ જાણીતો વિચાર કે દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે પહેલાં પોતાની જાતમાં લાવો. ભલે આ શબ્દો કદાચ એમના ન હોય, પણ ભાવ તો એમનો જ છે.
આનો સીધો અર્થ એ થયો કે સમાજ બદલવો હોય તો શરૂઆત પોતાનાથી કરવી પડે. આપણો પહેલો રોલ પોતાની જાત પર કામ કરવાનો છે.
બરાબર. બીજો પેલો ક્રાંતિકારી વિચાર, સત્ય એ જ પરમેશ્વર છે.
આ ખરેખર બહુ મોટી વાત છે.
હા, કારણ કે આ ધર્મને કોઈ સંકુચિત વ્યાખ્યામાંથી બહાર કાઢીને સત્યની અનંત શોધ સાથે જોડી દે છે. એટલે અહીં ધ્યેય, ગોલ, કોઈ દેવતાની પૂજા નથી, પણ સત્યનું પાલન અને સતત શોધ છે. આનાથી એક એવું રાજકીય અને નૈતિક માળખું બને છે જેમાં અલગ અલગ ધર્મના લોકો સાથે રહી શકે.
અને અહિંસા વિશેનું પેલું વાક્ય,
અહિંસા માનવજાતિના હાથમાં રહેલી સૌથી મોટી શક્તિ છે. તે વિનાશના સૌથી શક્તિશાળી શસ્ત્ર કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ વાક્ય અહિંસાને નબળાઈ સમજવાની જે ભૂલ થાય છે એને સુધારે છે.
હા, ઘણા લોકો એવું માને છે.
પણ પારેખ ભાર મૂકે છે કે ગાંધીજી માટે અહિંસા એક સક્રિય, રચનાત્મક અને અત્યંત પાવરફુલ ફોર્સ હતી. એનો રોલ જોડવાનો છે, તોડવાનો નહીં.
અને એક છેલ્લો વિચાર સેવા વિશે હતો.
હા, પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં પોતાને ખોઈ દો. આ વ્યક્તિગત આધ્યાત્મિકતા અને સમાજસેવાને જોડે છે. સેલ્ફ રિયલાઇઝેશન એકાંતમાં તપ કરવાથી નહીં, પણ લોકોની વચ્ચે રહીને એમની સેવા કરવાથી મળે છે.
એટલે અહીં સેવાનો રોલ માત્ર બીજાનું ભલું કરવાનું નથી, પણ પોતાની જાતને ઓળખવાનો પણ છે.
બરાબર.
આ બધા વિચારો બહુ ઊંડા છે, પ્રેરણાદાયક પણ છે. પણ શું સામાન્ય માણસ પોતાના રોજિંદા જીવનમાં આમાંથી કાંઈ અપનાવી શકે? પારેખના વિશ્લેષણ મુજબ આ વિચારો કેટલા પ્રેક્ટિકલ છે?
ચોક્કસપણે અપનાવી શકાય. જો વ્યક્તિગત સ્તરે આપણે શું કરી શકીએ? થોડું આત્મપરીક્ષણ, આપણી જરૂરિયાતો ઓછી કરવાનો પ્રયાસ, સ્વૈચ્છિક સાદગી, આપણા બોલવા અને કરવામાં ફરક ન હોય એ જોવું.
જેમ કે કોઈ ઉદાહરણ?
જેમ કે આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એ શું ખરેખર જરૂરી છે, એ ક્યાં બને છે, એ બનાવવામાં કોઈનું શોષણ તો નથી થતું, અથવા ઓફિસમાં કોઈ સાથે મતભેદ થાય તો શું આપણે ચીસો પાડવાને બદલે શાંતિથી અહિંસક રીતે વાત કરી શકીએ. આ નાની શરૂઆત જ છે.
અને મોટા સ્તરે, સંસ્થાકીય સ્તરે, જેમ કે લીડરશિપમાં.
લીડરશિપમાં પણ આ બહુ કામનું છે. બોસ બનીને ઓર્ડર આપવાને બદલે પોતાના કામથી, પોતાના ઉદાહરણથી લોકોને પ્રેરણા આપવી, ભૂલ થાય તો સ્વીકારી લેવી, સત્તા જમાવવાને બદલે ટીમના લોકોને આગળ વધવામાં મદદ કરવી, જેને સર્વન્ટ લીડરશિપ કહે છે.
એટલે લીડરનો રોલ નહીં સત્તા ભોગવવાનો નહીં, પણ સેવા કરવાનો અને માર્ગદર્શન આપવાનો બની જાય.
બરાબર. અને સફળતાને માત્ર નફા નુકસાનના આંકડામાં નહીં, પણ સંસ્થા સમાજ માટે શું કરે છે, કર્મચારીઓ કેટલા ખુશ છે એમાં પણ માપવી.
સંઘર્ષ નિવારણમાં, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનમાં આ સિદ્ધાંતો કામ લાગે.
ખૂબ જ. સત્યાગ્રહના જે મૂળ સિદ્ધાંતો છે, સામેવાળાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો, મુદ્દા પર રહેવું, વ્યક્તિ પર હુમલો ન કરવો, સમસ્યાના મૂળ સુધી જવું અને સંબંધોને સાચવવા પર ધાર મૂકવો, આ બધું કોઈપણ ઝઘડામાં, ઘરમાં હોય કે સમાજમાં, ઉપયોગી થઈ શકે. અહીં ગોલ જીતવાનો નથી, પણ સમજણ અને સમાધાન કેળવવાનો છે.
અને જે લોકો સામાજિક કાર્ય કરતા છે, એમના માટે?
એમના માટે ગાંધીજીનો રચનાત્મક કાર્યક્રમ આજે પણ બહુ જ રેલેવન્ટ છે. એટલે કે માત્ર વિરોધ કે ટીકા કરવા પર જ ધ્યાન ન આપવું, પણ સાથે સાથે સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ, વૈકલ્પિક સંસ્થાઓ ઊભી કરવી.
એટલે કે કન્સ્ટ્રક્ટિવ વર્ક કરવો.
હા, જેમ કે પર્યાવરણની ચિંતા હોય તો માત્ર સરકારની ટીકા નહીં, પણ સ્થાનિક સ્તરે કચરાના નિકાલ માટે કામ કરવું, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું, પાણી બચાવવું. પરિવર્તનની શરૂઆત હંમેશા પોતાની જાતથી અને નાના રચનાત્મક કાર્યોથી કરવી.
તો આ આખી ચર્ચા પછી પારેખના વિશ્લેષણનો સાર શું કહી શકાય? આપણને શું શીખવા મળે છે?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે આપણી સામાજિક અને રાજકીય સમસ્યાઓનો ઉકેલ માત્ર કાયદા બદલવાથી કે સરકાર બદલવાથી નહીં આવે.
તો શેનાથી આવશે?
જ્યાં સુધી આપણે સત્તા, સફળતા, પ્રગતિ કોને કહેવાય, માણસ માણસ વચ્ચેના સંબંધો કેવા હોવા જોઈએ, આ બધી આપણી જે મૂળભૂત ધારણાઓ છે એને નહીં બદલીએ, ત્યાં સુધી સાચું પરિવર્તન નહીં આવે. ગાંધીજી આ મૂળભૂત પરિવર્તનની વાત કરતા હતા, અને એની શરૂઆત વ્યક્તિગત નૈતિક પ્રતિબદ્ધતાથી થાય છે.
એટલે આપણો રોલ માત્ર સિસ્ટમ બદલવાનો નથી, પણ સિસ્ટમને ટકાવી રાખતી આપણી પોતાની માનસિકતાને પણ બદલવાનો છે.
બરાબર.
મારા મતે પારેખનું વિશ્લેષણ એ સ્પષ્ટ કરે છે કે ગાંધીજી ભલે આદર્શવાદી હતા, પણ એમના આદર્શો હવામાં નહોતા, એ ઊંડા વ્યવહારુ ચિંતન પર આધારિત હતા. એમણે સિદ્ધાંત અને વ્યવહાર, પર્સનલ મોરેલિટી અને પોલિટિકલ એક્શન, આ બે વચ્ચે પુલ બનાવવાનો પ્રયત્ન કર્યો. અને એ શીખવે છે કે નૈતિક રહીને પણ રાજકારણમાં સક્રિય રહી શકાય છે. કદાચ એ જ સાચો રસ્તો છે.
અને હું ઉમેરીશ કે પારેખ ગાંધીજીને ભૂતકાળના કોઈ મ્યુઝિયમ પીસ તરીકે નથી જોતા, પણ એક એવા સંવાદક તરીકે જુએ છે જેમના વિચારો આજે પણ આપણને પડકારે છે, આપણને વિચારતા કરે છે. ગાંધીજીનો જે અભિગમ હતો સત્યની સહિયારી શોધ અને પરસ્પર પરિવર્તન પર આધારિત, એ આજની સત્તા અને સંઘર્ષ આધારિત રાજનીતિનો એક વાસ્તવિક જીવંત વિકલ્પ આપે છે.
એટલે રાજકારણનો ગોલ માત્ર સત્તા મેળવવાનો નહીં, પણ સહિયારા ભલા માટે સત્યની શોધ કરવાનો હોઈ શકે છે.
બરાબર.
અંતે કદાચ પારેખ આપણને એ વિચારવા માટે છોડી જાય છે કે શું આપણે ખરેખર આપણા વ્યક્તિગત જીવન અને આપણા જાહેર જીવનને અલગ રાખી શકીએ. ગાંધીજીના મતે અને પારેખના વિશ્લેષણ મુજબ આ બંને તો એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ઘરમાં જે છીએ અને બહાર જે કરીએ છીએ એ બધું એક જ છે. આપણી નાની નાની પસંદગીઓ અને કાર્યો જ આપણા સમાજનું ભવિષ્ય નક્કી કરે છે. તો સવાલ એ છે કે આપણે આપણા જીવનમાં કયો રોલ ભજવવા માંગીએ છીએ અને આપણા સમાજ માટે કયો ગોલ નક્કી કરવા માંગીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.